ગાથા આજે લેવાની છે. 14મું પાનું છે, 11મી ગાથા. 10 ગાથા પૂરી થઈ ગઈ. 11મી ગાથામાં શું કહે છે? નરકમાં અન્ય નારકીઓ એકબીજા સાથે કેવી લડાઈ કરે છે, અને અસર કુમાર પણ એકબીજા સાથે લડાઈ કરે છે, અને એમાં તરસનું દુઃખ કેવા પ્રકારનું છે તે વાત આમાં આપણને દેખાડે છે. એનો ફોટો પણ દેખાડ્યો છે કે એક નારકી બીજા નારકી સાથે લડાઈ કરે, અસુર કુમારના દેવો એકબીજાને લડાઈ કરાવે, અને પાણી તરસ એની બહુ પ્યાસ લાગી હોય છે. તેની ગાથા 11મી. તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર બિડાવે દુષ્ટ પ્રચંડ, સિંધુ નીર તે પ્યાસ ન જાય, તો પણ એકન બુંદ લહાય. તેનો અન્વયાર્થ, એ નરકમાં નારકી જીવ એકબીજાના શરીરના તલના દાણા જેવડા ટુકડા કરી નાખે છે. એકબીજા નારકી પોતા અંદરો અંદર લડાઈ કરે છે, એકબીજા પ્રત્યે દ્વેષ ઉત્પન્ન. અહીંયા જે બે વિરોધી હોય ત્યાં પણ જાય, એકબીજાને અવધિ જ્ઞાનથી ઓળખે કે આ ભૂતકાળમાં મને હેરાન કરતો હતો, અત્યારના એનું હું વેર લઉં, એમ કરીને એકબીજાને મારે છે, કાપે છે. કેવી રીતે કાપે છે? તલ જેટલા ટુકડા થાય એટલું બધું મારે છે. અહીંયા પણ ઘણીવાર કોઈને એકબીજા પ્રત્યે ગુસ્સો, કોઈનું મર્ડર કરી નાખે તો પણ કેવી રીતે કરે, એટલું ખુન્નસથી કરતા હોય. એમ અહીંયા નારકીમાં અવધિ જ્ઞાન હોય છે. એ ક્યુ જ્ઞાન છે? અવધિ. કુ અવધિ જ્ઞાન? એ તો સારું ને, આપણે જાણ કેમ, આપણું બધું ખ્યાલ આવે ભૂતકાળમાં કોણ હતા એવો થોડોક ખ્યાલ આવે. અવધિ જ્ઞાન તો સારું કે ન સારું? અવધિ જ્ઞાન સારો ઉપયોગ કરો તો સારું છે, ખરાબ ઉપયોગ કરો તો એ જ વસ્તુ તમને ખરાબ તરીકે ઉપયોગમાં આવે છે. ચપ્પુ છે, નાઇફ શેમાં કામ કરે, સારામાં ખરાબ? ઇટ્સ અપ ટુ યુ. તમારો ઉપયોગ કરવો હોય તો શાકભાજીને એમાં કાપવાનો, અને કદાચ ખરાબ ઉપયોગ પણ. વસ્તુ સારી કેમ નથી, તમે કેવો એનો ઉપયોગ કરો છો. એમ નારકીમાં બધા જ જીવોને નિયમથી હોય, દરેકને અવધિ જ્ઞાન તો હોય છે, પણ એ નારકી શેમાં ઉપયોગ કરે છે? ભૂતકાળનો વેર જાણવામાં, કસાય ઉત્પન્ન કરવામાં નિમિત્ત. એમાં કોઈ એવો નારકી હોય કે અવધિ જ્ઞાનથી વિચાર કરે કે મને આવું દુઃખ શા માટે પહોંચ્યું, શા માટે આવી જગ્યાએ હું ઉત્પન્ન થયો, વિચારીને ભૂતકાળનું યાદ આવતા તે પોતાનો આત્માને પણ સાધી લે છે. અવધિ જ્ઞાન તો બધાને છે. અત્યારના સાયન્સ આટલું બધું આગળ વધે તો બે રીતે કરે, કોઈ અણુબંબે કોકે બનાવ્યો, અને જ્ઞાનનો બીજો ઉપયોગ કરીને મેડિકલમાં, ને એમાંય કરી શકે ને. જ્ઞાન તો દરેક પાસે, કેવો ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે. બધા આટલા બધા શસ્ત્રો બનાવે છે, એ કંઈ ઓછું બધું જ્ઞાન હશે? ઓટોમેટિક બધી રાઇફલ્સ ને ગન્સ ને બધું બનાવે છે, તો એણે શેમાં જ્ઞાનનો ઉપયોગ કર્યો? પાપના નિમિત્ત બને એવા શસ્ત્ર બનાવવાનું. તો અહીંયા નારકીમાં પણ અવધિ જ્ઞાન હોય છે, તો એકબીજા નારકી એકબીજાના શરીરના તલના દાણા જેટલા ઝીણા ટુકડા કરે છે એટલો બધો કસાય છે. કહેવાનો શું છે? આજ કોઈને મારી નાખે તો એ સંતોષ ન થાય, મરી ગયા પછી પણ એના શરીરના કટકા કરતા હોય છે, એ તીવ્ર કસાય દેખાડે. એમ એકબીજા નારકી હોય છે, મારી મારીને સાવ ટુકડા કરે, પણ સામાન નારકી એનું આયુષ પૂરું ન થાય ત્યાં સુધી એનું કાંઈ થતું નથી. એ પાછા શરીરના ટુકડા હોય, પારાની જેમ પાછા આવીને ભેગા થઈ જાય છે. તો નારકી એકબીજાના શરીરના તલના દાણા જેટલા ટુકડા કરી નાખે છે, અને અત્યંત ક્રૂર અસુર કુમાર જાતિના દેવ એકબીજા સાથે લડાવે છે. આ એકબીજા લડાઈ તો કરે, એ સિવાય ત્યાં અસુર કુમારના દેવો હોય છે, એ પણ એકબીજાને યાદ કરાવે. જો ભૂતકાળમાં તને આ રીતે હેરાન કરતો, તને આ રીતે માર્યો તો ચાલ માર તું એને, જેને અત્યારના આપણે શું કરીએ ગુજરાતીમાં કે નારદ વેળા કરે, એકબીજાને ચડાવે ખોટી રીતે, એમ નરકમાં પણ એવા દેવો હલકી જાતના હોય છે, એકબીજાને પૂર્વનું વેર યાદ કરાવે. અને આવા સંસ્કાર તો ઘણી વાર હોઈ શકે છે આવા મનુષ્યમાં પણ. આપણે પૂર્વના ક્યારેક વેર હોય, કદાચ બે ભાઈઓ તરીકે ઉત્પન્ન અહીંયા થયા હોય, નાના હોય ત્યાં સુધી પ્રેમ હોય, મોટા થયા પછી કોઈ પણ નાની બાબતમાં એવો ઝઘડો થતો હોય છે કે એકબીજા સામે જાણે દુશ્મન ઊભા હોય એ રીતે. તો એ બધા શેના છે? પૂર્વના પુણ્ય પાપના અનુસાર થોડો વખત સારું લાગે, એ પાછું એકબીજા પ્રત્યે દ્વેષભાવ થતા હોય છે. નરકમાં પણ એ રીતે કાં તો એકબીજા યાદ કરીને કસાય કરે છે, અથવા પરમાધામી એને યાદ કરાવી ભૂતકાળનું એકબીજા સાથે લડાઈ કરાવે છે, કસાય કરાવે છે. તો આ રીતે વર્ણન કરે છે. કસાયની જ મુખ્યતા તીવ્રતા હોય, મારા મારી કાપા કાપી કસાય કરવું એવું જ ત્યાં નિય હોય છે. તથા એટલી તરસ લાગે છે કે સમુદ્ર ભરના પાણી પીવાથી પણ છીપી શકાતી નથી એવી તરસ લાગે છે. એક એક દુઃખનું વર્ણન કરે છે, એકબીજા મારા મારી કરે. અસુરકુમારના દેવ એને લડાઈ કરાવે છે અને તરસ એટલી લાગે છે કે સમુદ્ર ભરના પાણી, દરિયા જેટલા પાણી પી જાય તો પણ એની તરસ છીપાય નહીં, એટલી બધી તો તરસ લાગે છે. છતાં એક પાણીનું ટીપું પણ મળતું નથી, એટલી બધી તીવ્રતા અસાતા ઉદયના કારણે શરીરમાં એટલી તરસ લાગે છે કે સમુદ્રના સમુદ્ર પી જાય તો તરસ છીપાય નહીં, છતાં એક પાણીનું બિંદુ 10,000 વર્ષ સુધી ઓછામાં ઓછું એને મળતું નથી. આવા દુઃખ છે. એનું વર્ણન તો ગુરુદેવસિંહ ઘણું કરે છે કે નરકમાં જેમ અહીંયા તેલની અંદર પૂરી તરીએ તો શું થાય, ફૂલે છે, એમ જીવતા તેલની કડાઈ કરે, એમાં પેકિંગ કરે કે નહીં, કોટનના ઓલા બેલ્સ બનાવે ને આખું ટાઈટ કેટલું પેકિંગ કરે, એમ એને ચારે બાજુથી સળિયાથી બાંધે અને એવા તેલની ગરમ કડાઈમાં નાખે, એના કેવા તીવ્ર દુઃખ હશે. એવું એકબીજા, કારણ કે પાપનો એટલો તીવ્ર ઉદય છે, બીજા નારકી એવું કરે અથવા પરમાધામી એવું કરે કે બીજા જીવને તને મારવામાં, હેરાન કરવામાં ભૂતકાળમાં તને મજા આવતી હતી, હવે તારી ઉપર એ દશા થાય તું વિચાર કર તને કેવું થશે. અહીંયા બધે દારૂ આદિ પીવાની હોય તો ત્યાં શું પીવરાવે, લોખંડનો ગરમ કરેલો ધગધગતો રસ એને પીવરાવે, તને મજા આવતી હતી ત્યાં. આ કોઈ બીવડાવા કે એવી ખોટી રીત નથી, આવા પાપના પીણામાં એને શું નહીતર મળે બીજું. એવું તીવ્ર કસાય અહીંયા આપણે કરતા હોય, પાપ કરતા હોઈએ છીએ, તો એવા ફળમાં ધગધગ તો આયનનો કેટલું હોય, હોટ આખો આયન મેલ્ટ થઈ જાય એ કેટલો ગરમ હશે, એને પીવરાય. એટલે તને બહુ પીવાનું મન હતું ને, હવે પી કેવી દશા, ન્યા તને પાપ કરતા કોઈ દી વિચાર આવતો નહોતો, તો આવું ફળ એનું મળે છે. બીજા જીવોને હેરાન કરે, દુઃખી કરે તો બાંધી કરીને ઉપરથી ભાલા મારે, પેકિંગ જેમ ખબર ને કોટન બેલ્ટ કેટલા ટાઈટ કરે, આખું રૂ કોમ્પ્રેસ કરીને ચારે બાજુ, એમ રિયલી જીવને ચારે બાજુથી બાંધે, ઉપરથી માર મારે, ભાલા મારે, તેલ આદિમાં કરે એને. તો જીવને પાપ કરતા કોઈ દી વિચાર નથી આવતો કે આનું ફળ મને ભવિષ્યમાં મારે જ ભોગવવું પડશે. એના એ ચેતવવા માટે અહીંયા કહે છે કે એવી દશા આવે એ પહેલા એવા પાપને તું જરૂર છોડી દેજે. જો કે આપણે જૈનોમાં તો એવું જીવન હોય જ નહીં, ભૂલે ચૂકે કોઈના સંગમાં કોઈ ખોટી રીતે થયું હોય તો પણ એ હવે ચેતવા જેવું છે. ત્યાં પછી કોઈનો ડિફેન્સ બચાવ કે મને ખબર નહોતી, મેં ભૂલમાં કર્યું, કોકે કીધું એટલે કર્યું, એવો કોઈ બચાવ ચાલી શકે એમ નથી. માંસ ને એવું બધું ખાતા હોય તો ત્યાં એ પ્રકારનું ગરમ ગરમ કરીને લોખંડના ને એવા બધા કાદવ જેવું કરીને ખવરાય, એટલે બહુ ભાવતું હતું ત્યાં, પ્રેમ કરીને ખાતો તો ખા. હવે આ પરિણામોનું ફળ છે, જેવા જેવા પરિણામ કરે છે તેવું તેવું એને ફળ મળ્યા વગર રહેતું જ નથી. તો અહીંયા નરકમાં વાત કરી 11મીમાં કે એકબીજા નારકી અવધિ જ્ઞાન છે, ઉપયોગ કરવો હોય તો સારું આત્માને પણ યાદ કરી શકાય છે, પણ એ અવધિ જ્ઞાનનો ઉપયોગ બીજાને હેરાન કરવામાં, દુઃખ કરવાનું યાદ કરે, પૂર્વનું વેર અને એકબીજા લડાઈ કરે છે, અથવા બીજા પણ પરમાધામીના દેવો હોય એકબીજાને લડાઈ કરાવે છે. અને ત્રીજી વાત કરી કે એટલી બધી તરસ લાગતી હોય છે સમુદ્રના પાણી પીવા જેટલી, પણ એક બિંદુ પણ ત્યાં મળતું નથી તેનો ભાવાર્થ. ચાલશે હવે એમાં એવું બનતું હોય છે કે ભવિષ્યનું જો આયુષ બંધાઈ ગયું હોય તો એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં. શ્રેણિક રાજાને નરકનું આયુષ બંધાણું હતું, એ પછી એમને શું થયું? એમને નરકનું તો આયુષ બંધાણ્યું, પછી એમણે શું પ્રાપ્ત કર્યું? સમ્યક દર્શન. એ પણ કેવું સમ્યક દર્શન? સાયિક. એ સિવાય શું થયું એમને? તીર્થંકર નામ કર્મ બંધાણું. સાયિક સમ્યક દર્શન તો થયું, એ ઉપરાંત તીર્થંકર નામ કર્મ બાંધ્યું, છતાં નરકમાં જવું પડે. એમાં આયુષ ઓછું થયું, પણ જે આયુષ બંધાણું હોય એ ટોટલી નાશ પામે એવું હોઈ શકે નહીં. જેવી રીતે ગુરુદેવજી દાખલો આપતા, એક લાડવો બન્યો હોય, લાડવો બનાવ્યા પછી એમાં તમારે કદાચ ઓછું કરવું હોય તો ઘી કાઢી નાખો, અથવા રસગુલ્લો હોય એને નીચોવીને એનો રસ કાઢો, પણ તમારી ખાવો તો પડશે. તમને એમાં કદાચ કંઈક એડ કરવું હોય તો એડ કરો, પણ ખાધા વિના ચાલશે નહીં. એવી રીતે આ આયુષ એકવાર બંધાણું, એ આયુષ બદલાય નહીં, એને ટાઈમ ડ્યુરેશન ઓછો વધતો થઈ શકે છે. બાકી તો આયુષ ન બંધાણું એ પહેલા પોતે પશ્ચાતાપ કરે છે, પાપથી પાછો વળી શકે છે, તો એવા પાપમાં ઓછું થઈ શકે છે. પણ જે જાગે છે એને પછી પાપની જે ડેન્સિટી તીવ્રતા હોય છે ઓછી થયા વગર રહેતી નથી. ભૂતકાળમાં અજ્ઞાનતાથી અજાણતાપણે થયા હોય, ખ્યાલ આવે તો એનાથી પાછો વળી શકે છે. જૈન દર્શનમાં કોઈ પણ એવું નથી કે ડેડ એન્ડ સુધી આપણે પહોંચી, ધેર ઇઝ નો વે આઉટ, યુ ટર્ન ન લેવાય. ગમે ત્યારે આપણે જાગૃત થઈ શકીએ છીએ. કરેલા પાપથી, કરેલા દોષથી આપણે જરૂર પાછા વળે. આ તો સારું ને, દોષ કરી લેવા પછી વળશું. એના માટે જેને એવી ભાવના છે, ઇટ મીન્સ એને પાછા નથી વળવું. એને રિયલી જો એની પોતાની મિસ્ટેક દોષ લાગે તો ફરીથી એવી ભાવના ન હોય કે હું એકવાર બહુ કરી લઈશ પછી હું પાછું, એવું નથી. પ્રતિક્રમણી શું છે? પ્રતિક્રમણ એટલે ભૂતકાળમાં કરેલા પાપથી પાછા ફરવું. તો રસ્તો છે પાછા, પણ એના માટે એને પાછી એટલી જ ભાવના હોવી જોઈએ. પોતે ભૂતકાળમાં કરેલા પાપનો એને ખેદ થવો જોઈએ, તો એને ખરેખર પશ્ચાતાપ થાય, પ્રતિક્રમણ થાય, તો પાછો વળી શકે છે. આ તો જીવનમાં આવા પાપ તો સામાન્ય જૈનમાં જન્મેલા હોય તેને તો હોય જ શકે નહીં. જ્યાં કંદમૂળ આદિ ખાવાની વાત નથી ત્યાં બીજી વાત તો ઘણી દૂર રહે, એટલે એવું તો સામાન્ય આપણા કોઈ જીવનમાં હોય જ નહીં. આ ભૂતકાળમાં ક્યારેક અજાણતા કે એવું થયું હોય તો એના માટે પણ હજી પાછા વળવાનો તેને અવકાશ છે. પણ જો એમાં અવકાશ સ્વીકાર અને એવા ને એવા ભાવમાં રહ્યા તો પછી ફળ મળશે, પછી ગમે એટલું રોશે કરશે તો પણ એને ફળ મળ્યા વગર રહેશે ને. તો હજી પણ પોતાને વિચાર કરી નિર્ણય કરીને પાપથી પાછા વળવું જોઈએ તેનો ભાવાર્થ. તે નરકોમાં નારકી એકબીજાને દુઃખ આપ્યા કરે છે, અર્થાત કૂતરાની માફક હંમેશા અંદરો અંદર લડે છે. આ એક કૂતરાની ખાસિયત હોય છે, ક્યાંય પણ ખાવાનું કે એવું મળ્યું હોય પોતે ખાતો ને બીજો આવે તો ઝઘડો જ કરે એને બીજા કૂતરા, કારણ કે એને બીજો ભાગ પડાવી કોઈ દી ગમતું નથી. નારકમાં એકબીજા નારકીઓ કૂતરાની જેમ હંમેશા લડાઈ જ કરતા હોય છે. કૂતરાની માફક હંમેશા અંદરો અંદર લડે છે અને ઝઘડા કર્યા કરે. કસાઈના ફળમાં બીજું શું હોય? અહીંયા તીવ્ર કસાઈના પાપના પરિણામ કર્યા હતા, તે કસાઈ જ્યારે ફાટે ત્યારે શું એમાંથી નીકળે? બહુ એકદમ એક્સપ્લોઝિવ કઈ આઈટમ ભેગી કરી એમાં ભૂલથી એક ખાલી સ્પાર્ક થયો હોય તો શું થાય પછી એમાં? એમ અહીંયા તીવ્ર કસાઈ ભેરા હોય અને સ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે કસાઈ ફાટી નીકળે છે. એને પછી બીજો વિચાર સૂજવાનો પણ અવકાશ રહેતો નથી હોતો. કસાઈ સામે દેખાય, આ મારો પૂર્વ વેરી હતો, મને બહુ હેરાન કરતો હતો, અનેક પ્રકારે વિચાર કરીને એકબીજા સામે લડાઈ કર્યા કરે છે. તે એકબીજાના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે, છતાં પણ તેના શરીર પાછા મળી જવાથી પારાની માફક ફરીને જેવું ને તેવું થઈ જાય છે. અહીંયા જેમ પ્લાસ્ટિક સર્જરી કરીને એવું ને એવું કરે છે, ત્યાં તો ઓટોમેટિક એવું પારા જેવું જ હોય છે કે શરીરને કાપી નાખે પાછું ભેગું થઈ જાય, કારણ કે આયુષ પૂરું નથી થયું ત્યાં સુધી તો ત્યાં રહેવું જ પડે છે. પણ એક વિચાર કરીએ, સાવ કટકા કરી નાખે, પીસીસ કરી નાખે, કેટલી દુઃખની તીવ્રતા હશે. અને એ દુઃખની તીવ્રતા કારણ કે શરીરમાં ને એમાં તીવ્ર મમતા પડી છે. શરીરના કટકા છે એટલે દુઃખ એમ નથી, સાથે શરીરમાં એકત્વપણાની મમતા પડી હોવાથી સમયે સમયે દુઃખ દુઃખ ને દુઃખ, એ સિવાય બીજો કોઈ આરો હોતો નથી. આગળ વાત આપણે કરી કે જમીનમાં વીછી કરડે એવા દુઃખ, પાણી નદીમાં જાય તો ત્યાં લોહી ને પરુની નદી, ક્યાંક ઝાડ નીચે જાય તો ત્યાં તલવાર જેવા પાંદડા, ક્યાંય જગ્યાએ એટલી ઠંડી પડે એટલી ગરમી પડે, ક્યાંય શાંતિ એને મળતી નથી. તો શરીરના કટકા કરી નાખે, છતાં પારાની માફક જેવું ને તેવું થઈ જાય. સંકલિત પરિણામ વાળા અંબ અને અમરીશ વગેરે જાતિના અસુર કુમાર દેવ પહેલી બીજી અને ત્રીજી નરક સુધી જઈને ત્યાંના તીવ્ર દુઃખી નારકુઓને પોતાના અવધિ જ્ઞાનથી વેર બતાવી અથવા ક્રૂરતા અને કુતૂહલથી અંદરો અંદર લડાવી મારે છે અને પોતે આનંદિત થાય. ત્રણ નરક સુધી એ અસુર કુમારના દેવો જાય છે. તો એકબીજા નારકીઓ અહીંયા પણ ઘણા કુતૂહલ કરતા એકબીજાને ચડાવી મારે અને પોતે જોવે બે જણા કેવો ઝઘડો કસાય કરે છે, એમ અહીંયા પણ પહેલી બીજી ને ત્રીજી નારકી સુધી એકબીજા નારકીને બતાવે, દુઃખ ખોટે ખોટું ચડાવે, કુતૂહલ ખાતર કરે અને એકબીજા નારકીઓને લડાવે છે. તે નારકી જીવોને એટલી બધી તરસ લાગે છે કે જો મળે તો, મળતું તો નથી પણ કદાચ મળે તો, એક મહાસાગરનું પાણી પણ પી જાય તો પણ તરસ છીપે નહીં, પરંતુ પીવાને પાણીનું એક ટીપું પણ મળતું નથી. આટલી બધી તીવ્ર તરસ લાગે છે કે મહાસાગર દરિયા જેટલું પાણી પી જાય તો પણ તરસ છીપાય નહીં, એટલી બધી તો તરસ લાગવા છતાં પાણીનું એક બિંદુ કેટલા વર્ષો સુધી, ઓછામાં ઓછા 10,000 વર્ષ ને વધારે માં વધારે 33 સાગર. કોણે આવા દુઃખ ભોગવા છે? આપણે બધા જ, પણ યાદ નથી ને. પણ હવે દુઃખ ને શું યાદ કરવું? હવે એ રીતે વિચાર કરીએ તો નારકી ને વૈકરીક શરીર શું કામ છે? આપણને કેમ નથી? એ સહજ એ પ્રકારનું સ્વરૂપ છે. તમને ત્યાં બે ચાન્સ આપે છે, અવધિ જ્ઞાનથી તમે વેર કરવું હોય તો પણ આપે છે, અને અવધિ જ્ઞાનથી ભૂતકાળમાં જ્ઞાનીની વાણીને યાદ કરવી હોય તો પણ ચાન્સ આપે છે. એવો એક સહજ સ્વરૂપ છે. એમાં કેમ ઘણી વખત આપણને કેમ પ્રશ્નનો જવાબ નથી હોતો, વાય ઇટ ઇઝ. સાકર ગળી શું કામ છે? લીંબુ ખાટું શું કામ છે? વાય એનો કોઈ જવાબ આપી શકે? વોટ ઇટ ઇઝ એનો જવાબ હોઈ શકે, સાકર કેવી છે જવાબ મળે, પણ વાય ઇટ ઇઝ એનો જવાબ ન હોય. એમ સહજપણે એવું કુદરતની રચનામાં હોય છે કે નરકમાં પણ તમને એવું શરીર આપ્યું વેકરી કે કાપી નાખે છતાં ભેગું થાય, જેમ અહીંયા આપણે કાપી નાખે તો આયુષ પૂરું થઈ જાય, એવું જો ન્યા હોત તો બધાનું આયુષ જલ્દી પુરુષ એટલે એવો એક સહજ સાથે સંબંધ બંધાયેલો છે કે તમને વૈકરીક શરીર આપ્યું છે, કાપે છે, મારા મારી કરે છે, તેલમાં ઉકાળે છે, મારે છે, તો પણ એ પાછું પારા જેવું ભેગું થઈ જાય છે. અવધિ જ્ઞાન એના માટે છે કે જ્યાં કોઈ શાસ્ત્ર વાંચવાનું કે કોઈ આવે કરે એવું નથી. તો અવધિ જ્ઞાન દ્વારા જો તમારે પામવું છે તો અહીંયા ભૂલ કરી કદાચ, અને ત્યાં જો તમને પશ્ચાતાપ થાય તો કરવું હોય તો ચાન્સ છે, કોઈ ગેરંટી નથી આપતા. એ જ અવધિ જ્ઞાનને તમે વિપરીત રૂપે યોગ કરો તો વધારે પાછો કસાય થાય છે. તો એવું એક સહજપણે યોગ રહેલો હોય છે. અહીંયા આપણને તો પ્રત્યક્ષ શાસ્ત્ર વાંચવાનું મળે, પ્રત્યક્ષ જ્ઞાની મળે છે, આપણને તો સીધું મળે છે. આપણને ખાલી અવધિ જ્ઞાન ઉપર આધાર રાખવાની જરૂર નથી. બાકી અવધિ જ્ઞાન મનુષ્યને થઈ શકે છે, અવધિ જ્ઞાન તો ચારે ગતિમાં થઈ શકે છે, પણ આ નારકી અને દેવને તો નિયમથી હોય જ છે. આવા નરકના તીવ્ર દુઃખને બતાવીને પોતાને તેનાથી પાછા વળવાનું એને અહીંયા સમજાવે છે. ભાઈ, ભૂતકાળમાં તે ભલે તું ભૂલી ગયો, ભલે તને યાદ નથી, પણ પાપના પેણામાં આવી જગ્યાએ તું પણ અનંતવાર ઉપજો છો, અનંતવાર દુઃખ ભોગવું છે. હવે એક વિચાર કર, ચાર ગતિમાં મેં શું નથી મેળવ્યું, મારે શું મળવાનું બાકી રહી ગયું? તીવ્ર પાપ કરીને સાતમી નરકમાં પણ ગયો, પુણ્ય કરીને સ્વર્ગમાં પણ અનંતવાર, બેના એક્સ્ટ્રીમ રેન્જ સુધી પહોંચી આવ્યો છું, તો એમાં શું બાકી રહ્યું કે હજી મને આ પરિભ્રમણ ચાલુ છે, હજી ચાર ગતિમાં રખડવાનું ચાલુ છે, શું કારણ છે એનો તું વિચારજો. બધાય પ્રકારના સંયોગો મળી ચૂક્યા છે. આ અનુકૂળતાના સંયોગ પહેલી વાર મળ્યા છે, અત્યારના જે કાંઈ મળે છે ઈચ્છિત વસ્તુ, અરે આની કરતાં તો ઘણા વિશેષ સ્વર્ગમાં. અહીંયા તો આપણને શું છે, કાર્ય કરીને કર્મભૂમિ છે, આપણે અહીંયા મહેનત કરીને કમાવવું પડે છે, અને મેળ્યા પછી પણ રહેશે કે નહીં એનો કોઈ નક્કી નથી. સ્વર્ગમાં તો વગર મહેનતે સહેજે મળે છે, અને ક્યાં સુધી ટકે છે, આયુષ પૂરું ન થાય ત્યાં સુધી, ત્યાં તો ગેરંટી છે. તો એવામાં પણ જો સાચું સુખ ન મળ્યું, એમાં પણ તૃષ્ણાથી હું દુઃખી થયો, તો આ સંયોગમાં હું મને સુખ મળશે એ વાત તો કોઈ સ્વીકારવા જેવી નથી. સંયોગ મળ્યા છે પુણ્યને કારણે, પણ મને એમાં સુખ નથી. સંયોગ છોડવા નથી, સંયોગ તો શેના કારણે મળ્યા, પુણ્યને કારણે. સંયોગમાં સુખ બુદ્ધિ છોડવાની, શરીર છોડવું નથી, શરીરમાં એકત્વ બુદ્ધિ છોડવાની. પણ જો એવું ન કર્યું અને પાપને પાપમાં 24 કલાક, ગુરુદેશીએ તો કેટલી નાની ઉંમરમાં એમના જે ભાગીદાર હતા પાર્ટનર દુકાનમાં પાલેજમાં, પૂજ્ય ગુરુદેશી 5 વર્ષ દુકાન ચલાવેલી, પોતે પણ ધંધો કરેલો, 17 થી 22 વર્ષની ઉંમર સુધી પાર્ટનર હતા કુંવરજીભાઈ કરીને એમની સાથે. તો તે વખતે એમણે ગુરુદેશીએ એમના પાર્ટનરને કહેલું કે આખો દી ધંધાની શું છે ગુજરાતીમાં શું કહે એને, લોવાટ. લોવાટ એટલે આઈ ડોન્ટ નો કેવી સમજાવવું, એટલું કે તીવ્રતા, હવે એનું એપ્રોપ્રિએટ કોઈ શબ્દ, ઇન્ટેન્સિટી, એટલું ધંધાનું કે સવારથી ધંધો શરૂ કરે, સાંજના બંધ કર્યા પછી નામું કેસબુક લખે, પૂરું વાત ટેલી થાય પછી કંઈ, ત્યારે તો સ્થાનકવાસી નેવા ઉપાશ્રયમાં કોઈક સાધુ હોય તો ત્યાં જાય, શું આખો દી ધંધો, એમાંથી તો છૂટી નહીં, પાછું બધું જ પૂરું કરે, એટલે સંસારનું કામ પહેલાં પૂરું કરવું પછી કોઈ સાધુ હોય તો ત્યાં સાંભળવા કે જાય. એને શું કે સાધુ શું કે, કેવા શ્રાવક કહેવાય એને, રાતડિયા, એટલે રાત્રે જેને ટાઈમ મળે એવા. એટલે ગુરુદેવજી કે ધંધો તો અમે પણ કરતા હતા, પણ આટલી લોવાટ નહીં. ખ્યાલ આવે ગામમાં કોઈ સાધુ આવ્યા છે તો દુકાન મૂકીને, કાઉન્ટર જેને કહે ને, થડો કાઉન્ટર મૂકીને ચાલ્યા જતા. એટલું જીવનમાં તો એટલી કિંમત આપણને હોવી જોઈએ. અને એ પાર્ટનરને ત્યારે એકવાર ગુરુદેવજીએ સાંજના કીધું હતું, કુંવરજીભાઈ તમને આટલી બધી ધંધાની મમતા છે, આટલો બધો લોવાટ પ્રેમ છે, તો મને લાગે છે કે તમે તિર્યંશ થશો. કેટલી વર્ષની ઉંમરે? 18-19 વર્ષમાં. કારણ કે આપણે જૈનો છીએ તો કાંઈ દારૂ માંસ આદિ નથી કે જેથી નરકમાં જઈએ. તમારા જીવનમાં એવો કોઈ પુણ્ય દેખાતું નથી કે જેથી કાંઈક તમે સ્વર્ગમાં જાઓ કે મનુષ્ય ફરીને થાવ એવા પુણ્ય દેખાતા નથી. અને બાકી એક ગતિ હવે કેટલી રહી? નરકમાં જાય એવા પાપ નથી, સ્વર્ગ મનુષ્ય થાય એવા તો પુણ્ય દેખાતા નથી. એક તિર્યંશ ગતિ તમારે પણ કે 24 કલાક ધંધો ધંધો, પૈસા કમાવા કમાવા, આટલી મમતા. આજીવિકા પૂરતું કમાવાની આ ભૂમિકામાં હોય પણ લોવાટ એટલો ન હોય કે મારા જીવન શેને માટે છે, કે આત્માના ભોગે, ધર્મના ભોગે, સ્વાધ્યાયના ભોગે ન હોય. એ હોય પણ એના ટાઈમે હોય. મારા આત્માનું ચૂકીને હું કરું એવું ન બને. આ તો 23 કલાક પાપ ને 1 કલાક માંડ માંડ, 1 કલાકે કદાચ વધારે હશે સ્વાધ્યાય કે પુનમાં થાય, એને શું કહેવાય? એરણની ચોરી ને સોયનું દાન. ખબર પડે કે સોયનું દાન એરણ નાની વસ્તુ કોઈને દાનમાં આપીએ ને ચોરી કરીને બીજા પાસેથી મોટી વસ્તુ લઈએ, એમ 23 કલાક 24 કલાકમાંથી મેજોરિટી તો પાપમાં જાય. લે 1 કલાક માંડ વખત મળે તો, વખત મળે તો, બાકી દુનિયામાં સંસારના કામ હોય તો પહેલાં એ કરે છે. એને પ્રેફરન્સ કોને આપ્યો છે? ખરેખર પોતાના આત્માને પૂછે, મેં મારા જીવનને પ્રાયોરિટી કોને આપી છે? કોઈ એમ કે ધંધામાં એક ટાઈમ નથી, સમય નથી મળતો, ક્યાંક જવું હોય પાર્ટીમાં કે મેરેજમાં ગમે ત્યાં કેવું કરે છે, ન્યાય એને ટાઈમ દોડવાનો ભાગી જાય. ખરેખર આપણા પરિણામનો જો વિચાર કરીએ ને, આ તો હું તો ન્યાની અપેક્ષાએ વાત કરું, આની જેવું લાઈફ હોય ન્યા મુંબઈમાં કે એવામાં, બધા જનરલી બિઝી હોય પોતાની પોતાની રીતથી. આમ તમે પૂછો કામ છે તો શું કે? જરાય ફુરસદ નથી, કાંઈ નથી. એમાં કોક એનો જૂનો કોલેજ ફ્રેન્ડ હોય, ક્લાસમેટ હોય, ગમે તે ક્યાંકથી આઉટ સ્ટેશનથી આવ્યો, ફોન કર્યો, હું આવ્યો છું, મારે થોડુંક તારું કામ છે. અરે આવને, 24 કલાક નવરા છે સીધા. એને જ્યારે ઓલું કામ હોય ત્યારે શું કહે છે? 1 મિનિટ ટાઈમ નથી મને આત્માનું સ્વાધ્યાય કરવાનું, આ તે કે મને ટાઈમ નથી. શું યાર, ધંધો બંધો માથે એટલી બધી, જ્યાં રસ છે ત્યાં શું કહે છે? તું તારે ગમે ત્યારે આવ. જીવનમાં એટલું પણ આપણે પ્રાયોરિટી નથી આપી કે મારે મારા આત્માનું હિત કરવા માટે. કોઈ આચાર્ય જ્ઞાની 24 કલાક રહે એમ કહેતા નથી, ઇટ્સ પોસિબલ નથી. આપણે આપણી ભૂમિકા પ્રમાણે કહે છે કે જીવનમાં 1 કલાક 2 કલાક કંઈક આત્માને યાદ કરવો, આત્માને સ્મરણ કરવું. જેને પ્રાપ્ત કરવો છે એની વાત પણ સાંભળવા હજી તું તૈયાર થતો નથી તો પામવાની વાત તો કેદી આવશે? એ સમ્યક દર્શન પામવું છે મારે, ધર્મ કરવો છે, મોક્ષ પામવો છે. ભાવના ઉત્તમ રાખે છે પણ ભાવનાની પાછળ તું શું ભોગ આપે છે? તારું સેક્રિફાઈસ શું કરે છે આત્માને માટે? તું આત્માને પ્રાપ્ત કરવો છે તો 5 ઇન્દ્રિયના વિષયમાં પાપમાં પડ્યા રહેશું ને આત્મા પ્રાપ્ત થશે એવું તો કોઈ નથી. અરે ભણવા ખાતર પણ કેટલા વર્ષ ગાળે છે? આજ કોઈ પણ ગ્રેજ્યુએશન માટે કેટલા વર્ષ કાઢે છે? 15 વર્ષે થાય ને અહીંયા ગ્રેજ્યુએશન, કેટલા જે થાય એના માટે પ્રયત્ન કરે છે. કોલેજમાં જાય, ન આવડે તો પ્રાઇવેટ ટ્યુશનમાં કેટલી મહેનત કરે છે. એક સંસારના જ્ઞાન મેળવવા માટે એનો આટલો પ્રયત્ન, અને પોતાના આત્મજ્ઞાનને મેળવવા, આત્માને મેળવવા હું શું પ્રયત્ન કરું? અને પછી એને પ્રશ્ન થાય, મને કેમ સમજાતું નથી આત્મા, સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય? સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલાં હું એને યોગ્ય થયું છે કે નહીં એવો વિચાર. સમ્યક દર્શનની પ્રાપ્તિની લાયકાત મેં મેળવી છે કે નહીં? એમ અહીંયા જીવનમાં કે જો તીવ્ર પાપ કસાઈમાં આ જીવન ગયું તો ફરીથી તેને આવા અવતાર આ માનવ દેહના સાચા દેવ શાસ્ત્ર ગુરુના યોગના ફરી ફરી મળતા નથી. હિન્દીમાં કહેવત છે, જબ ચીડિયા ચૂટ ગઈ ખેત પીછે પછતાએ ક્યા હોગા. ખેડૂતે સરસ મજાની મહેનત કરી, ક્રોપ કે ને ખેતરમાં સરસ મજાનો ક્રોપ થઈ ગયો, ઉગી ગયો, અને ઘરે જઈને નિરાતે સૂઈ જાય છે. શું થાય છે? પશુઓ આવીને બધું જણી જાય છે. બે દિવસ પછી નિરાતે આવે, જોવે, હવે શું થશે? પશ્ચાતાપ પછી કરવાથી એના હાથમાં કાંઈ રહેતું નથી. એમાં આટલા પુણ્યથી અહીંયા યોગ સુધી આપણે પહોંચ્યા. ઓલાએ મહેનત કરીને ઉગાડ્યું બધું, એમ આપણે આટલા પુણ્યના યોગે અહીંયા સુધી આવ્યા, અને હવે પ્રમાદમાં રહેશું, પાપમાં રહેશું, પછી પશ્ચાતાપ કરશું તો પણ કાંઈ કાર્ય થવાનું નથી. એમ જાગ્રત કરવા માટે, ખોટું ડરાવવા અને ભય કરવા એમાં માટે નથી. આપણી આંખ ઉગડે, આપણને કંઈક વિચાર ચાલે, જે મારું જીવન શું છે એનો આપણે આપણો વિચાર કરીને આત્માની સાધનામાં કેમ આગળ વધાય તેના માટેનું અહીંયા વાત આપણને કરે છે. તો 11મી ગાથામાં આપણને એ તરસની વાત કરી. નારકી એકબીજાને દુઃખ આપે છે, મારે છે, કાપે, અને અસુરકુમારના દેવો દુઃખ આપે છે એની વાત કરી. હવે 12મામાં નરકની ભૂખ, જેમ ત્યાં તરસ તીવ્ર લાગે છે એમ ભૂખ પણ તીવ્ર લાગે છે. નરકનું કેટલું આયુષ એની વાત ગતિ મળે. નરકમાંથી નીકળીને આઈધર તિર્યંચ અથવા મનુષ્ય થાય, દેવમાંથી પણ એને ઓપ્શનલ શું છે, કાં તો મનુષ્ય થાય અથવા તો તિર્યંચ થાય. નારકી મરીને નારકી પણ ન થાય, દેવ મરીને દેવ પણ ન થાય. નારકીમાંથી સીધો દેવમાં ન જાય, અને દેવમાંથી સીધો નરકમાં. બે ને બે ઓપ્શનલ છે, બે એક્સ્ટ્રીમ છે, એમાં નરકમાંથી કાં તો તિર્યંચ અથવા તો મનુષ્ય. દેવમાંથી પણ આગળ જો કે એનું વર્ણન આવશે, ન્યાથી પણ ક્યાં જાય, તિર્યંચ ગતિમાં જાય. આ ઝાડમાં પાંદડું હોય ને ત્યાં જઈને ઉત્પન્ન થાય. થોડા વખત પહેલાં ક્યાં છે, દેવ છે, આટલા વૈભવમાં રહે છે, પણ તૃષ્ણા મારે આટલો વૈભવ, આટલો વૈભવ, તો ન્યાથી મરીને સીધો પાંદડામાં ને ફૂલમાં ઉત્પન્ન થાય, એકેન્દ્રીમાં પણ ચાલ્યો જાય. તો એ તિર્યંચ અને મનુષ્ય થાય. તિર્યંચમાંથી કઈ ગતિમાં જવાય છે, તિર્યંચમાંથી એને બધી જ ઓપ્શનલ છે, ચારે ચાર ગતિ. તિર્યંચમાંથી નરકમાં જવાય, તિર્યંચમાંથી મરીને ફરીથી તિર્યંચ થાય, તિર્યંચમાંથી મરીને મનુષ્ય થઈ શકે, અને તિર્યંચમાંથી દેવ છે. એને બધી જ ચારે ચાર ગતિ ઓપ્શનલ છે. તિર્યંચનું તિર્યંચ રિપીટેશન પણ છે, નરકમાં ને દેવમાં એવું થતું નથી. એને બે ને ખાલી બે જ ગતિ, તિર્યંચ અને મનુષ્ય. હવે મનુષ્ય, મનુષ્યને માટે કેટલા ઓપ્શનલ છે, ફરીથી મનુષ્યને માટે કેટલા ઓપ્શનલ છે, સરસ, પાંચ છે, ચાર નહીં, બરોબર છે ને, પંચમ ગતિ છે કે નહીં. તો કઈ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની, કે આપણા માટે બધા જ ઓપ્શનલ ખુલ્લા છે. અહીંયા પાપ કરીને તિર્યંચમાં કે નરકમાં પણ જઈ શકાય છે, મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકીએ છીએ, મનુષ્યથી દેવમાં સ્વર્ગમાં જઈ શકાય છે, અને મનુષ્યમાંથી. એટલા માટે તો આ મનુષ્ય ભવને કિંમતી દુર્લભ મહાન ગણો છે. બીજી કોઈ ગતિમાં તમને આટલી આત્માની આરાધના થઈ શકતી નથી. નરકમાં પણ વધારેમાં વધારે ગુણસ્થાન ચાર આવે, દેવમાં પણ વધારેમાં વધારે ચાર આવે, તિર્યંચમાં પણ પાંચ આવી શકે, એનાથી વધારે ના, મનુષ્યમાં બધા જ આવી શકે, એકથી ચૌદ અને સિદ્ધ દશા, બધું જ જેવું કરવું હોય તેવું અહીંયા આવે છે. જેમ કોઈ આખું ક્રોસ રોડ ઉપર ઊભા હોય તો ત્યાંથી કઈ રાઈટ, લેફ્ટ, સ્ટ્રેટ, ગમે તેવું જવું, એમ અહીંયા મનુષ્ય ગતિ એક એવી છે, બધા જ પ્રકારના ભાવો કરીને એનું ફળ મળી શકે. એટલે મનુષ્ય ગતિ તો સૌથી દુર્લભ છે. ઉપરા ઉપરી મનુષ્ય પણ આઠ વાર મળી શકે છે, ઉપરા ઉપરી કન્ટિન્યુઅસ મનુષ્ય મનુષ્ય. એ તો બધું અજ્ઞાનતાની વાત છે, એ તો બધી, એને જેને એવી ભાવના છે, એક મનુષ્ય મરીને મનુષ્ય જ ન થાય. જેને સંસારની ભાવના હજી રહી ગઈ છે એ આ મનુષ્ય ભવ મળવો બહુ મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે, એને જસ્ટ જનરલી આપણે વિચાર કરીએ એક્ઝામ્પલથી, આ સ્કેલ હોય છે ને ત્રાજવા, જેને કે ગુજરાતનું સ્કેલ, એમાં એક બાજુ વેઇટ અને એક બાજુ વસ્તુ નાખી. વસ્તુ વેઇટ તો મૂક્યું છે, વસ્તુ મૂકીએ કાં વધે છે અથવા તો ઘટે છે, જનરલી થાય, પણ એવું ક્યારે ફર્સ્ટ સ્ટ્રોક બે ઇક્વલ થાય? ઇટ્સ વેરી રેર કે જેટલું વેઇટ હોય એટલી જ વસ્તુ મૂકીએ. આ જે પેક વસ્તુ નહીં પણ ઘઉં કે ચોખા જનરલી નાખીએ તો જેટલું જ વજન એટલું જ ફર્સ્ટ સ્ટ્રોક થાય, જરા પણ ઓછું વધતું ન કરવું પડે એવું વેઇટ. એમ જીવનમાં કાં તો હંમેશા પુન વધે છે અથવા તો પાપ હોય, પણ પુન અને પાપ ઓલમોસ્ટ સરખા થઈને મનુષ્ય પણ મળવું એ તો સૌથી દુર્લભમાં દુર્લભ કાર્ય છે. પુણ્ય મળે તો સ્વર્ગમાં જાય, પાપ કરે છે તો તિર્યંશને નરકમાં જાય. તે એની વાત હવે આપણને આ 12મી ગાથામાં એનું વર્ણન કરે છે. ચિત્ર પણ દેખાડ્યું છે, ખાવાનું હોય અને ઓલો લેવા દોડે છે પણ પરમાધામી એને ખાવા, એટલે જો કે ત્યાં હોતું જ નથી, પણ એટલું બધું અનાજ ખાઈ જાય. કેટલું અનાજ કે 3 લોકનું અનાજ જેટલું બધું જ અનાજ છે, એટલું ખાઈ જાય છતાં તેની ભૂખ મટતી નથી. આ ચિત્રો એટલા માટે આપ્યા છે કે વિઝન ઉપરથી એને ખ્યાલ વધારે આવે, શબ્દો વાંચવા કરતાં ચિત્ર જોવે તો કે આવા દુઃખ, એવા તરસના દુઃખ છે અને એવા ભૂખના દુઃખ પણ આ જીવે નરક ગતિમાં અનંતવાર ભોગવા છે. એ નરકોમાં એટલી ભૂખ લાગે છે કે 3 લોકનું અનાજ ખાઈ જાય તો પણ ભૂખ મટતી નથી. જેટલું અનાજ જગતની અંદર છે તે બધું જ ખાઈ જાય તો પણ તેની ભૂખ ન મટે, એટલી તો તીવ્ર ભૂખ સમયે સમયે તેને લાગે છે. અહીંયા તો હજી ખાધા પછી 4 કલાક પછી નહીં થતું, ત્યાં તો સમયે સમયે એટલી ભૂખ છે, એટલી તરસ છે, એટલી ઠંડી ગરમીની પીડા છે કે કોઈ પણ સાતાનો એક અંશ, એક જેને કહે ને રે ઓફ એ હોપ, બહારમાં એકદમ અંધકારથી હોય, ક્લાઉડ ડાર્ક ક્લાઉડ આવ્યા હોય, કેવું અંધારું છે, એમને એક સાતાનો એક અંશ પણ ત્યાં હોતો નથી. આટલી ભૂખ લાગવા છતાં પરંતુ ખાવાને એક દાણો પણ એને મળતો નથી. જેમ તરસનું કીધું એક પાણીનું ટીપું નથી, એમ આટલી બધી ભૂખ લાગવા છતાં એને એક દાણો પણ મળતો નથી. અને અહીંયા ખાવા પીવામાં કેટલી મમતા, ખાવાનું મોડું થયું હોય તો પણ ચાલે નહીં, ગરમનું ઠંડુ મળે તો પણ ચાલે નહીં, ટેસ્ટ સરખો ન હોય તોય ચાલે ને, કેટલી ચોઈસ રાગમાં આ આઈટમ જોઈએ ને આ આઈટમ ભાવે નહીં, કેટલા રાગના પ્રકારો ઊભા કર્યા છે. શું ઊભા કર્યા છે? આપણે દુશ્મન ઊભા કર્યા છે. જેટલા જેટલા રાગ દ્વેષના પરિણામ એટલા આપણા દુશ્મન ઊભા છે. દુઃખી થવાના આ રસ્તા છે. જ્યાં ત્યાં ઝઘડા કરીએ કોઈની સાથે તો શું થાય? દુશ્મન વધતા ચાલે છે. એમાં એક એક રાગ દ્વેષ મમતા કરીએ છીએ, શું ઊભા કરીએ છીએ? દુશ્મન ઊભા કરીએ છીએ. એનું ફળ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે ઘણું લેટ થઈ જાય, પહેલાં જાગી જવાની જરૂર છે. આટલો રાગ, આટલી મમતા કોના માટે? આટલું ખાવાની ચોઈસ, આટલું પીવાની ચોઈસ, આટલું રહેવા કરવાનું, આટલું બધી મમતા કોના? એક શરીરને માટે કોને ખાવાની જરૂર પડે? આત્માને કે શરીરને? તો શરીરને ખાવા માટે જોવે છે તો આટલા રાગ દ્વેષ કરીને એને સાદું ખાવાનું આપો તો એ શરીર ટકે કે ન ટકે? પોઝિશન શેની રે? પોઝિશન કરવી છે આપણે રાગની મમતા. આ તો મોટો રબરનો ફુગ્ગો ભરેલો હોય, બહુ ફૂલે છે, એમાં સહેજ કાણું પડે, શું થાય છે એની પોઝિશન? આ મમતાનો ફુગ્ગો ભરાયેલો પડ્યો છે, સહેજ હમણાં આ પ્રતિકૂળતાનું કાણું પડશે, બધું જ વયું જવાનું છે. પોઝિશન તને એટલું દુઃખ નથી થતું કે જ્ઞાની મને મિથ્યા દ્રષ્ટિ કહીને બોલાવે એનું કેમ દુઃખ નથી થતું? દુનિયા કદાચ ઓલું કે તમે ગરીબ છો, ઓછા પૈસા, ન્યાય એને દુઃખ લાગે છે, એને અપમાન જેવું લાગે. અને જ્ઞાની તને એમ કે તને હજી મિથ્યાત્વ છે, તને હજી અજ્ઞાન છે, એનો દુઃખ, એનું ખેદ એને લાગતું નથી. આટલી શરીરની મમતા કે સામાન્ય ખોરાક મળે તો પણ શરીર ટકવાનું છે. મુનિરાજ હોય છે કેવી રીતે? કે પેટનો ખાડો પૂરવાનો છે, બીજું શું છે? બારમાં એક ખાડો પડ્યો હોય, ખાડો શું છે? ડીચ, હોલ, એમાં તમે સારી રેતી નાખો કે ગમે નાખો, ખાડો પૂરવાનો પર્પઝ છે તો ગમે તે નાખો, એમાં શું છે? સ્ટમક શું છે? ખાડો છે. ગમે તે આઇટમ નાખો, શું એટલો રાગ દ્વેષ એની પાછળ? શું આટલી પરિગ્રહ, આટલી મમતા? અહીંયા તો કદાચ ખબર નહીં, એટલો બધા હવે તો રાગના વિષયો ઉત્પન્ન થઈ ગયા છે. મુંબઈ જેવામાં રહેતા હોય ક્યાંય, મલાડ, બોરીવલી, આઈસ્ક્રીમ ખાવા જવાનું હોય, ખાધું પીધું હોય 8-9 વાગે, આઈસ્ક્રીમ ખાવા એ પણ રાતના 12 વાગે, અને એ ક્યાં જવાનું? જુના બીચ ઉપર. જો આ મમતાની તીવ્રતા, આ અત્યારનો આ જીવના પાપના પરિણામનો ટ્રેન્ડ ક્યાં જાય છે? વિધાઉટ કંટ્રોલ, અનલિમિટેડ. એક તો પાપ કર્યું છે રાતના ખાય પીએ, એ પણ આઈસ્ક્રીમ કદાચ 5 રૂપિયાનો, પણ જવાનું આમ જ્યાં સ્ટેટસ દેખાય, અમે ક્યાં ખાવા જઈએ છીએ, અહીંયા જઈએ, એને પાપનો પણ હવે ડર લાગ્યો નથી કે આ અહીંયા તો પુણ્ય પણ જોડાવે છે, પણ આને તો હજી પાપનો પણ ડર લાગતો નથી. અરે જૈનને આ શોભે, રાત્રિ ભોજન એમાં પણ આવી દશા. ગુરુદેવસિંહના પ્રવચનમાં તો કે હવે તો અહીંયા કે ત્યાં તો બધું રસ્તામાં ઓલી લારીને એવું બધું હોય ને, ઇન્સ્ટન્ટ ફૂડ ને બધું બહાર ઊભા ઊભા ખાવાનું. ગુરુદેવસિંહ એના માટે શું શબ્દ વાપરે છે? ઊભો ઊભો ખોરાકને કરડે છે, ખાતો નથી, કરડે છે મમતાથી. આ જીવન એનું હોય કે પોતાને જે શુદ્ધ સાત્વિક ભોજન ઘરે મળતું હોય એને મૂકીને બહાર ગમે તેવું ગમે તેવા પ્રકારનું બનાવ્યું હોય. જીવનમાં જેને આત્મા સાધવો છે, જેને પૂર્ણ કસાય છોડવો છે, એને આવા રાગ પણ હજી છૂટતા નથી, તો તેને આત્મા જીવનમાં સાધી શકશે નહીં. એ પોતાના આત્માને ગમે એટલો ઠગે, બારમાં ભલે દેખાદેખીમાં કે બહુ ધર્મિષ્ઠ છે, બહુ આવે છે ને બહુ કરે છે, તું તારા આત્માને ઠગે છે. દુનિયાને તો ઠગે છે, તારા આત્માને ઠગી તને એનું દુઃખ થશે. તું તારા આત્માને પૂછી જો મેં કેટલા તીવ્ર પાપમાં હજી એવોઇડેબલ જગતમાં બીજા ખાવા પીવાનું જે ઘરમાં કરી એમાંય પાપ લાગે છે, પણ એ કેવા છે? અનએવોઇડેબલ છે. પણ આ એનાથી એક્સેસ જે આપણે છોડી શકીએ છીએ, ઘરમાં પણ ખાવાનું બધું હોય પણ છતાં શું થાય? વીકેન્ડ હોય તો બહાર જ ખાવાનું, એવો નિયમ ક્યાંથી બનાવ્યો? બહારમાં જ પાપમાં જ જવાનું એવો નિયમ કોણ? જગતની સાથે તારે રહેવું છે કે જ્ઞાની સાથે રહેવું છે? દુનિયા સામે જોઈશ તો જ્ઞાની સાથે નહીં રહેવાય, અને જ્ઞાની સાથે રહેવું હશે તો દુનિયા સાથે નહીં. યુ ચૂઝ યોર સેલ્ફ. તો શું છે જગતમાં કોની જરૂર છે? મને મને મારા જ્ઞાની સાધર્મી મળે છે, એનાથી દુનિયામાં મારે બીજા કોઈ જોતા નથી. અને એવું માનીએ શું કામ કે ફ્રેન્ડ નહીં રહે? આપણો પુનઃ ઉદય હશે. રિયલી તમને કહું છું, એકવાર તમે તમારી નક્કી કરો મનની મક્કમતા, હી વિલ એપ્રિશિએટ યુ. કે વી કેન બી એ ગુડ ફ્રેન્ડ, કોલેજના હોય, ધંધામાં હોય, બિઝનેસ હોય, જ્યાં મારી લિમિટેશન આવે છે ધર્મની, ત્યાં હું મારામાં રહીશ. તમારી ઉલટાની ફર્મનેસની એપ્રિસિએશન કરશે, ધેટ આઈ સીન મેની પર્સન. આપણે એટલા એની સામે ઢળી જઈએ છીએ કે એને ઉલટાની એમ થાય કે આને ધર્મની નથી પડી, એ એના ધર્મને છોડીને આવે છે ક્યારે એવું? એને વી કેન બી એ ગુડ ફ્રેન્ડ કોલેજમાં, ધંધામાં, જે પણ, એની એક મર્યાદા ખાવા પીવાની, કે તું યુ કેન, યુ આર મોસ્ટ વેલકમ એટ માય હાઉસ, હું ખાઈ છી તને ખવરાય. ઇટ્સ નોટ મીન કે તને જે જોવે એ જ હું બધું આપું તારી રીતથી. અને કદાચ જીવનમાં એવું બને તેવા ફ્રેન્ડ પણ છોડવાની તૈયારી હોવી જોઈએ. જગતમાં એવું તો નહીં જ બને, પુનના યોગે બધું સર. આપણને આપણી પરિણામની મક્કમતા નથી, બીજાને તો શું કહેવા જવું? આપણને આપણા પરિણામની નિર્ણયની મક્કમતા હશે તો જગતમાં એ પ્રકારની સહજ અનુકૂળતા મેળ્યા વગર રહેશ. અરે જ્યાં ધર્મનો તમને વિશ્વાસ આવે છે તો સાથે એટલા પુનનો વિશ્વાસ કેમ નથી આવતો? ચોક્કસ એ આપણી મક્કમતા જોઈને ઉલટાના આપણા ધર્મ પ્રત્યેની આપણને એની કિંમત એને થશે. અને ફરીથી ધર્મનો વિશ્વાસ એટલો છે તો સાથે પુણ્ય એવા બંધાયા વગર રહેશે. જે જે ધર્મની આરાધના કરે છે ઈ શા માટે 63 સલાકા પુરુષ થાય છે, શા માટે સૌધર્મ ઇન્દ્ર ને એવા ઊંચા પદમાં શા માટે જાય છે, કે જ્યાં તમને આવી તત્વની ઊંચી વાત અંતરમાં ગમે છે તો સાથે એવા પુણ્ય તો ન ઈચ્છવા સત્તા બંધાયા વગર રહેશે નહીં, તો બહારની વ્યવસ્થા સેજે અનુકૂળ મેળા વગર રહેશે. એના માટે જુદી એફર્ટ નહીં કરવી પડે, પણ એક વિશ્વાસ જોશે કે મને જગતમાં સર્વોત્તમ વાત, સર્વોત્તમ ધર્મ, સર્વોત્તમ દેવશાસ્ત્ર ગુરુ મેળ્યા છે, મને હવે બીજાની કોઈ આકાંક્ષા નથી રહી, મને કોઈ જરૂર નથી રહી. પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને ત્રૈલોક્યના નાથને, સદગુરુ જ સમાન સાક્ષી શિવના નેતા મેળ્યા છે મને. એથી ઉત્તમ વસ્તુ કોઈ નવગણું જેની કરું માગણી, માગું આદર વૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી. જગતની સર્વોત્તમ વસ્તુ મને મળી ગઈ છે, હવે જગતમાં બીજી કોની ઈચ્છા ભાવના આકાંક્ષા રાખવી છે? છતાં કોઈ કે માગ માગ, તો હું શું માગું છું? કે દેવ શાસ્ત્ર ગુરુમાં મારી અર્પણતા વધે, એની મહિમા ભક્તિ વધે, એ જીવનમાં મારે માગવું છે. જીવનમાં માગવા જેવું હોય તો ઈ છે, અને જો બીજું મળતું હોય તો મારે માગવા જેવું નથી. એવી પોતાની મક્કમતા, પોતાના પરિણામનો એટલી સજ્જડતા હોય, કદાચ વજ્ર પડે તો આખી દુનિયા ખળભળી ઉઠે, તો પણ હું મારા માર્ગમાંથી ચલિત થવાનો નથી, એવો નિસંગ ગુણ તો પહેલો હશે. સમ્યક દર્શનના 8 અંગ છે, એમાં સૌથી પહેલો નિસંગતાનો ગુણ છે. નિસંગતા વગર ડામાડોળમાં, દહીં દૂધમાં જેને કે પગ રાખવા, એનો આ માર્ગ નથી. હરિનો માર્ગ છે સુરાનો કાયર ના નિષ્કામ. આ વિતરાગનો માર્ગ કેવો છે? સુરવીરનો છે, એનો પુરુષાર્થીનો છે. આખી દુનિયા આવીને પ્રતિકૂળ થઈ જાય તો પણ હું મારા માર્ગમાંથી, દેવશાસ્ત્ર ગુરુએ બતાવેલા માર્ગમાંથી હું ચલિત થવાનું. એટલી દ્રઢતા જીવનમાં એટલું તો કરે કે સંસ્કાર નાખીએ એની બધાની વાત આવે, પણ આવી દ્રઢતાના સંસ્કાર વગર કોઈ કાર્ય થવાનું નથી. તો જીવનમાં આપણને એવું આ મળ્યું છે, આવું જીવન આ કાળમાં પોસિબલ નથી એવું માનવું નહીં. ઘણા કે આ તો આવી પ્રેઝન્ટ સિચ્યુએશનમાં આવામાં કેમ જીવન જીવાય? જરૂર જીવી શકાય છે, એવા ઘણા જીવો જીવન જીવી પણ જાય. એવું જીવન કોઈ કે આવું જીવન જીવશું તો ઘણી ડિફિકલ્ટી આવે છે, ડગલે ને પગલે બધા ઘણા મુશ્કેલીઓ પ્રોબ્લેમ્સ બધા આવશે. તો એમ માનીએ છીએ કે પાપ કરશું તો પ્રોબ્લેમ નહીં આવે? જગતમાં તારો પુણ્યનો ઉદય હશે તો સાચું જીવન જીવીશ, તને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને જો પાપનો ઉદયથી પાપનું જીવન જીવીશ તો ડગલે પગલે તને પાપના ઉદય આવ્યા વગર રહેશે નહીં. ઉદય તો ગમે ત્યારે આવશે. તારી મનની મક્કમતા શું છે? તારી ભાવના શું છે? તો અહીંયા આપણને આ જીવનમાં એક અદ્ભુત યોગ મેળ્યો છે, છૂટવાનો કંઈક માર્ગ મેળ્યો છે, તો એની તો મક્કમતાથી આરાધના કરવી. વર્ષ કમ વર્ષ શું આવવાનું છે? મને એમ કહો, સાચું જીવન આપણે જીવશું, ગમે એટલી ડિફિકલ્ટી આવે ને, વર્ષ કમ વર્ષ શું આવે? આયુષ પૂરું થવું, એના સિવાય શું છે વધારે? મેક્ઝિમમ તો અમસ્તું, પણ આયુષ જેથી પૂરું થવાનું છે તેથી પૂરું થવાનું જ. કે સાચું જીવન જીવશું તો વહેલું આયુષ પૂરું થશે, તો કોના માટે ડરીને નથી જીવતા આપણે? પાપમય જીવન જીવશું તો પણ આયુષ જ્યારે પૂરું થવાનું છે ત્યારે જીવું. અને એક સામાન્ય જૈન શ્રાવકને, ખરેખર તો શ્રાવક કહેવાય જ નહીં 5મા ગુણસ્થાન વગર, પણ એક જૈન મુમુક્ષુ આત્માર્થીને સાધર્મીને જેવું શોભે એવું જીવન જીવશું તો પણ જ્યારે આયુષ પૂરું થવાનું ત્યારે થાય. અરે આવા જીવનથી પૂર્વના પાપથી સંક્રમણ પામીને પૂર્ણરૂપે થશે, ડરવું નથી. મનની એકવાર મક્કમતા. જીવન કોના માટે છે? શરીર માટે છે કે આત્મા માટે? એક નક્કી કરીને એને જીવન જીવશે તો જરૂર સફળ થશે. તો અહીંયા આપણને વાત કરી કે નરકમાં એટલી બધી ભૂખ લાગે છે કે એ ત્રણ લોકનું અનાજ ખાઈ જાય તો પણ ભૂખ ન મટે, છતાં એક દાણો પણ મળતો નથી. અને એવું દુઃખ કેટલો ટાઈમ સુધી સહન કર્યું? એવું દુઃખ ઘણા સાગરોપમ કાળ સુધી, ઘણા ઘણા અબજો અબજો વર્ષ, મિલિયન્સ, મિલિયન્સથી આગળ બિલિયન્સ, બિલિયન્સ ઓફ યર્સ સુધી એણે નરકમાં આવા દુઃખ સહન કર્યા છે. તેના કારણે અજ્ઞાન, તીવ્ર પાપ કસાયના કારણે આ આપણો ઇતિહાસ દેખાડે છે. ઇતિહાસના પાના ખોલીને દેખાડે છે કે આ ભૂતકાળમાં તું ક્યાં હતો, અથવા કહીએ તો આપણી ભૂતકાળની ફિલ્મને દેખાડે છે કે તે કેવા ભાવમાં, કેવી સ્થિતિમાં તું રહ્યો, એને ભૂલી ગયો તું? અહીંયા આ અનુકૂળતા મળીને પાછા એવા જ ભાવમાં રહ્યો? ત્યાં શું વિચારતો હતો કે ફરીથી મારે આવું નથી કરવું, આવું મારી જગ્યા નથી આવવું? પણ જ્યાં સહેજ અનુકૂળતા આવે છે પાછું એ બધું ભૂલી જાય છે. ભાઈ, ફરીથી એવા ભાવ મળે એવા ભાવ શું કામ કરે? ભાવ કરે તો ભાવ મળશે, એવા ભાવ ન કર એવા ભાવ તને નહીં મળે. તો સાગરોપમ સુધી એવા દુઃખ સહન કરે છે. કોઈ વિશેષ શુભ કર્મના યોગથી ન્યાથી મનુષ્ય ગતિ પામે છે. સામાન્ય રીતે તો એવા તીવ્ર કસાય કર્યા હોય, ફરીથી પાછા તિર્યંચમાં જાય, એમાંય સિંહ વાઘ આદિ જેવા થાય, ફરીથી એવા પાપ કરે, પાછા નરકમાં જાય. સામાન્ય છૂટવું તો બહુ બહુ મુશ્કેલ છે. આખા રોટેશન ચાલતું હોય એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. એમાં કોક જીવ ત્યાંથી મનુષ્ય ગતિને પામે, એનો ભાવાર્થ એ નારકોમાં એટલી તીવ્ર ભૂખ લાગે છે કે જો મળે તો એક સાથે એટ એ ટાઈમ ત્રણેય લોકનું અનાજ ખાઈ જાય તો પણ ભૂખ મટે નહીં. એટલી બધી અંદરમાં, અને ભૂખ તો ખબર છે ને દાહ લાગે. ભૂખને આપણે શું કહીએ છીએ? ભૂખને ગુજરાતીમાં શું કહીએ છીએ? જઠરાગ્નિ. ઇફ યુ નો ઇટ, જઠરાગ્નિ નથી કહેવા ગુજરાતીમાં, કે ને કે જઠરમાં અગ્નિ જેવો દાહ લાગે છે અંદર પેટમાં. અને રિયલી વાય સો? કારણ કે જ્યારે ભૂખનો ટાઈમ થાય છે ને ત્યારે સ્ટમકમાં એવા એસિડ છૂટે છે. એ સે મેડિકલી કોઈ પણ ખ્યાલ આવશે બરાબર. તો એનો અર્થ શું છે કે જસ્ટ લાઈક અગ્નિમાં જેમ બળતા હોય ને એવું લાગે. ને આપણે કોઈ ફીલ કરી શકો છો ભૂખ એકદમ લાગી હોય ને ખાવાનું વાર લાગે શું થાય એમ? અહીંયા કે છે કે એક સાથેની એપીટાઈટ, એની જઠરાગ્નિ કેટલી હશે? એક સાથે ત્રણ લોકનું અનાજ ખાઈ લે તો પણ સંતોષ ન થાય, ભૂખ મટે નહીં, એટલી તો ત્યાં ભૂખ લાગે છે. અને છતાં આવી સિચ્યુએશન છે, છતાં એનો ઉપાયમાં શું છે? ખાવાનો એક દાણો પણ મળી શકતો નથી. આટલી ભૂખની તીવ્રતા, દુઃખની સામે કાંઈ ઉપાય કરી શકતો નથી. અહીંયા તો ગુરુદેવસિંહ એના માટે ખરેખર ગુરુદેવસિંહની એક એક વાત વિચાર કરે. આપણી ઉપર ગુરુદેવ સ્ટડી જાણે કર્યો સાયકોલોજીકલ, અને એવા દ્રષ્ટાંત આપે. ગુજરાતીમાં જેને કહીએ અડદની દાળ સરખી સદળી ન હોય તો શું ઉઠે? ઢીચણિયા ઉઠે. હવે તો અત્યારના તો કોઈને એવા દ્રષ્ટાંત ખબર ન પડે. એટલે જીવને મમતા કેટલી છે એની અંદર. ઢીચણિયા એને પેલા બેસે ને પગ નીચે એક લાકડું રાખે ને, ધેટ ઇઝ કોલ્ડ ઢીચણિયા. ગુસ્સો આવે ફેંકે, આટલી બધી તો મમતા હતી. ભાઈ, નરકમાં તને શું મળતું તું વિચાર કર્યો તો? આવા કસાય કરીને એવા જ ભાવમાં જવું છે ફરીથી? કોને કસાય? જીવનમાં સહન ન હોઈ શકે? સહન શક્તિ, ટોલરન્સ. જગતમાં એવું જરૂરી છે કે મને જેવી ઈચ્છા અને જ્યારે થાય એવું જ બધું અવેલેબલ હોય? ફરીથી, આપણને જેવી ઈચ્છા અને જ્યારે એ બધી વસ્તુ અવેલેબલ હોય એ જરૂરી છે? જો તારે એવી ભાવના હતી તો પહેલાં એવા ફોન કરીને આવું તો. ફોન કરીને આવીશ તો જગતમાં એવી સહેજે વસ્તુ મળશે. કરવા છે પાપ અને માગવી છે અનુકૂળતા, બે વાત કેમ બનશે? તો જગતમાં આપણે એવા ફોન કરીને નથી આવ્યા તો એવી અનુકૂળતા, એવી સગવડ મળે તો જીવનમાં ધીરજ, ક્ષમતા મળે છે તો પણ શાંતિ છે, નથી મળતું તો પણ શાંતિ. જગતનું જે કોઈ પરિસ્થિતિ સરકમસ્ટન્સીસ છે એને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરતા શીખવું. જે કાંઈ આ સેટઅપ મને મળી છે અત્યારના, એ કોના કારણે મળી? મેં જેવા ભૂતકાળમાં પુન પાપ કર્યા છે એ પ્રમાણે મારું કરેલું મને મળે. હું આ જગતમાં કોનો દોષ કાઢવો? આજ મને ઈચ્છા થાય છે અને નથી મળતું, એ મેં સામી વ્યક્તિનો દોષ છે કે મારા પાપનો દોષ છે? તો શા માટે કોઈને હું દોષ દઉં? તો જગતમાં પુન પાપના યોગે જેવી સહજ વસ્તુ મળે છે એને સ્વીકારતા શીખશું તો રાગ દ્વેષની આકુતા ઓછી થશે. તો એ નરકમાં આટલું બધું ભૂખ હોવા છતાં ખાવા મળતું નથી, એ નારકોમાં એ જીવ ઘણા તીવ્ર દુઃખો ઘણા સમય, ઓછામાં ઓછા 10,000 વર્ષ અને વધારેમાં વધારે 33 સાગરોપમ. ટાઈમ કીધો, પહેલાં તો એનું વોલ્યુમ દે, ક્વોન્ટિટી દે કે કેટલા તીવ્ર દુઃખ, અને ટાઈમ ડ્યુરેશન કેટલો, કે ઓછામાં ઓછા 10,000 વર્ષ અને વધારેમાં વધારે 33 સાગરોપમના કાળ. આપણે વાત કરી હતી, બાકી ખરેખર એનું તો વર્ણન એવું છે કે મોટો યોજન જેટલો લાંબો પોળો ખાડો ખોદે અને એમાં તાજો જન્મેલા ઘેટાનું બચ્ચું હોય એના વાળ કાપીને ખાડો પૂરવો. ફરીથી ઘાટા તો એનો સિપ્સ, એના જે વાળ નાના હોય એનાથી ખાડો ભરવો. પછી શું કરવું? 100 વર્ષે એક વાળ કાઢવાનો. કેટલા વર્ષે? એ ક્યારે એમ્પ્ટી થશે? એનાથી પણ વધારે સાગરોપમનો ટાઈમ છે, એવા 33 સાગર. અથવા એ ન સમજ પડે તો આખો ઓશન સમજી લ્યો, એના એક એક ડ્રોપ્સ ઇઝ ઇક્વલ ટુ 1 યર કરો, 1000 જે કરો તો એ પણ કેટલું થશે? એટલા કાળ સુધી આ જીવે આવા દુઃખ ભૂતકાળમાં ભોગવ્યા છે. ઓછામાં ઓછા 10,000, વધારેમાં વધારે 33 સાગરોપમ કાળ સુધી ભોગવે છે. એમાંથી કોઈ જીવ શુભ કર્મના પુણ્યના ઉદયથી એ પ્રાણી મનુષ્ય ગતિમાં આવે છે, મનુષ્ય જન્મ ધારણ કરે છે, છતાં મનુષ્ય ગતિમાં પણ એના દુઃખનો અંત આવતો નથી. જ્યાં સુધી અજ્ઞાન દશા છે, મિથ્યાત્વ દશા છે, ત્યાં સુધી એના દુઃખો પરંપરા ચાલ્યા આવે છે. એનું તો હવે વર્ણન શું કરવું? આપણે પોતે જ આ ભવમાં તો પ્રત્યક્ષ ભોગવી રહ્યા છીએ, એમાં કોઈ બીજાને કેવા પૂછવા જવાની જરૂર નથી. તો એના દુઃખ કેવા છે એ હવે આગળ વર્ણન. કોઈક નહીં, કોઈક નહીં, એમાંથી એટલા માટે કીધું ને અવધિ જ્ઞાન હોય છે, એમાં કોક જીવને વિચારે છે. અને જો ઘણી વાર વિચાર કરો કે આપણા મનુષ્યના જીવનમાં દ્રષ્ટાંત આપણે ઘણી વાર લઈએ છીએ, એકદમ બધી અનુકૂળતા હોય એમાં ધર્મને એવું કાંઈ સૂચતું નથી. એમાં ક્યાંક પોતાને રોગ થાય, ઘરમાં કોઈને બીમારી આવે, કંઈ થાય ત્યારે આપણને વિચાર આવે છે કે આવું શું કામ દુઃખ થયું. આખો પ્રતિકૂળતા મળવી એ શેમાં થાય છે? ધર્મ તરફ વળવામાં નિમિત્ત બને છે. કે બીમારી પોતાને આવી ગઈ એવી તીવ્ર કે ખાટલામાં 4 મહિના પડ્યા રહેવું પડે છે, એમાં યાદ આવે છે, કંઈક વાંચન કરે છે, કોઈનું સાંભળે છે, તો ધર્મ તરફ વળવાનો એને ચાન્સ મળે. એમ નરકમાં આટલા તીવ્ર દુઃખમાં કોઈકને વિચાર આવે, કોઈકને એમાં એ વિચાર કરતા એ અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે તો એ વિચાર કરે, ભૂતકાળમાં મને જ્ઞાનીનો યોગ થતો પણ મેં ત્યારે વાત સાંભળી નહીં, વિરોધ કર્યો અને આવી દશામાં હું આવ્યો છું, તો એવો વિચાર કરતા પોતે પશ્ચાતાપ કરીને પાછળ ફરી શકે છે, શુભ ભાવ થઈ શકે છે. સંયમ એટલે ચારિત્ર, અને ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે ચરવું, આત્મામાં રમવું, એકાગ્ર થવું, લીન થવું, તેનું નામ સંયમ કહેવામાં આવે છે. સંયમ એક ચારિત્રનો પ્રકાર છે. તો આત્માને પહેલાં શ્રદ્ધા જ્ઞાનમાં લીધા પછી તેમાં આચરણ થાય છે. વસ્તુના જ્ઞાન વગર તેમાં એકાગ્રતા લીનતા આચરણ થતું નથી. જે વસ્તુ જોઈ જ નથી, જેનો ખ્યાલ જ નથી, એ વસ્તુમાં એકાગ્રતા કેમ થાય? એટલે આત્માનું પહેલાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, પછી તેમાં એકાગ્રતા થાય, તેનું નામ ચારિત્ર એટલે સંયમ કહેવામાં આવે છે. અને એનું ફળ તે મોક્ષ છે. સંયમનું ફળ મોક્ષ છે. એ જ પોતે અવધિ જ્ઞાન દ્વારા અથવા આટલું દુઃખ પડે છે એનો વિચાર કરે છે, વિચાર કરતા તેને ખ્યાલ આવે છે, તો એના દ્વારા પોતે કરે છે કે ભૂતકાળમાં તો ભૂલ કરી, એનું ફળ તો અત્યારના ભોગવું છું, પણ વર્તમાનમાં ફરીથી મારી ભૂલ રિપીટ કરવી નથી એવા વિચારણાથી. પણ એક વિચારવા જેવું છે કે આજ તમને કોઈએ મેમરીથી કીધું હોય કે 10 વર્ષ પહેલાં ઇન્ડિયામાં ગયા તો એ જ રસ્તે તમારી મેળે એકલા જયા હોઈશ, કેટલું ડિફિકલ્ટ છે. વર્તમાનમાં તમને કોઈ લઈ જાય, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ ખાલી ઓન ધ સ્ટ્રેન્થ ઓફ મેમરીઝ તમને એ કામ કરવું ઇઝ હાઉ ડિફિકલ્ટ. એમ નરકમાં ખાલી કોના સ્ટ્રેન્થ ઉપર છે? ભૂતકાળનું અવધિ જ્ઞાન જે થયું એના ઉપર. એની કરતાં આપણને તો અત્યારના પ્રત્યક્ષ મળે છે, વાંચવાનું ગુરુદેશીની ટેપ પ્રવચન બધું પ્રત્યક્ષ મળે છે. ઓલું તો એટલું ડિફિકલ્ટ છે કે અવધિ જ્ઞાનમાં એ ઉપયોગમાં એ યાદ આવે કેટલું કરી શકે બહુ જ. અને છતાં કોઈ જીવ, અસંખ્ય જીવોમાંથી એકાદ જીવ એવું કરી પણ શકે છે. તીવ્ર દુઃખ પણ, અને એટલા માટે સમ્યક દર્શનમાં પ્રકાર એવા કીધા છે, નિમિત્તના પ્રકાર. વેદન સમ્યક કહેવામાં આવે છે. કોઈને જાતિસ્મરણથી સંકેત થાય છે, કોઈને પંચકલ્યાણક ભગવાનના જોઈને થાય છે, જીન પ્રતિમા જોઈને કોઈને સમ્યક થાય છે. કદાચ કોઈને એમ બધું થાય કે આ બધું પંચકલ્યાણક ને એટલો બધો ફેસ્ટિવલ ઉજવો કર, ધીસ ઇઝ ધ બધું એક્ઝાગરેટ કરીને વેસ્ટ ઓફ ટાઈમ, એનર્જી, મની, બધું શું કામ કરીશ? નોટ સો. એ ભગવાનના પંચકલ્યાણકને એવા થઈને કોઈ જીવની એવી પાત્રતા જાગે છે કે આ શેનો ઉત્સવ છે? આજ આપણે ઘરમાં કે માં બેઠા હોય, રસ્તા ઉપરથી કોઈ બેન્ડ વાજા પ્રોસેસન કે એવું નીકળે છે, જસ્ટ આપણને ક્યુરિયોસિટી થાય છે, લેટ અસ લુક કે શું થયું છે એવું જોવા નીકળીએ છીએ. એમ આવા ઉત્સવને એવા પ્રસંગ કોઈ બીજા જીવને એની જિજ્ઞાસા જાગે, શું છે બધું, આ શેના માટે છે, કોના માટે છે? તો જ્યાં જોવે છે, આવે છે કે આટલા, આ તો ચોથા કાળમાં આવું બધું